તારીખ 23/4/1996 શ્રી સમયસર ગાથા 237-241 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 242.
બંધ અધિકારને પ્રારંભને 237-241 પાંચ ગાથાઓ એક સાથે છે.
369
બંધ તત્વનો અધિકાર છે, એમાં જીવને કર્મનો બંધ શા કારણથી થાય છે, તેનું તાત્વિક કારણ શું છે એ કુલકુલ આચાર્ય દેવે સ્પષ્ટ કર્યું છે. અને એ બંધનો અભાવ કરવાની કાર્ય પદ્ધતિ શું છે, વિધિ શું છે, એ ઉપાય દર્શાવ્યો છે. એ રીતે વ્યવસ્થિત બંધ અધિકારમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ગાથા આપણે બોલાઈ ગઈ છે. ગાથાર્થ: જેવી રીતે કોઈ પુરુષ પોતાના શરીર ઉપર તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહુ ધૂળવાળી જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે અને તાડ તમાલ કેળ વાંસ અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે છે, સચિત તથા અચિત દ્રવ્યોનો ઉપઘાત કરે છે, નાશ કરે છે, એ રીતે અનેક પ્રકારના કર્ણો વડે, કર્ણો એટલે સાધન, ઉપઘાત કરતા તે પુરુષને ધૂળનું ચોંટવું ખરેખર કયા કારણથી થાય છે તે નિશ્ચયથી વિચારો. તે પુરુષમાં જે તેલાદીનો ચિકાશ ભાવ છે તેનાથી તેને રજનો બંધ થાય છે. હવે જે સમસ્યા આપી એનું સમાધાન પણ આપી દીધું કે ખરેખર જે ધૂળ ચોંટે છે એ તેલની ચિકાશને કારણે છે એમ નિશ્ચયથી જાણવું. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો, એવી રીતે બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વર્તતો મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના ઉપયોગમાં રાગાદી ભાવોને કરતો થકો. બહુ માર્મિક વાત કરી છે અહીંયા. ઉપયોગમાં રાગાદી ભાવોને કરતો થકો, ઉપયોગ એ જ જીવ છે, જીવ છે તે ઉપયોગ છે. હું રાગ કરું છું એમ જીવ જ્ઞાનમાં અવધારણ કરે છે, એટલે રાગ કરે છે એમ નહીં. મિથ્યા દ્રષ્ટિ જીવ રાગ કરે છે એમ નથી લેતા, એટલો ચીકણો કરે છે કે એને ઉપયોગમાં લઈ આવે છે. સાદી ભાષામાં લઈએ તો ઉપયોગ અને રાગનું એકત્વ કરે છે, ઉપયોગ અને રાગનું એકત્વ કરે છે. એટલે અનેક પ્રકારની ચેષ્ટાઓમાં એટલે ક્રિયાઓમાં વર્તતો મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના ઉપયોગમાં રાગાદી ભાવોને કરતો થકો. રાગાદીને કરતા પણ પોતામાં કરે છે, મેં મારામાં રાગને કર્યો, મેં મારામાં રાગને કર્યો એવો અનુભવ કરે છે. મેં રાગને કર્યો. ક્યાં કર્યો? કે મારામાં કર્યો. એટલે રાગને પોતામાં લઈ આવ્યો. પોતામાં લઈ આવ્યો એ કહેવા માટે એમ કહ્યું કે ઉપયોગમાં લઈ આવ્યો. ઉપયોગને કરતો થકો કર્મરૂપી રજથી લેપાય છે અને બંધાય છે. એ કર્મરજથી બંધાઈ જાય છે અથવા લેપાઈ જાય છે. સંવર અધિકારની 181 ગાથામાં પણ એમણે એવો શબ્દ વાપર્યો છે. એ શૈલી છે આચાર્યદેવની. હા, કે જ્યારે એવું અવિપરીત જ્ઞાન જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, કેવો લીધો? ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. ઉપયોગ શુદ્ધપ્પા ન કિંચિમ કુણદી ભાવમ ઉપયોગ શુદ્ધપ્પા. ઉપયોગરૂપ શુદ્ધ શુદ્ધાત્મા લીધો, ત્યાં પણ ઉપયોગને સાથે લીધો, અહીંયા પણ ઉપયોગને સાથે લીધો. આ પદ્ધતિથી કહેવા શું માગે છે એટલું આપણે વિચારવું જોઈએ. આત્મા કહી શકતા હતા કે આત્મા ન કરે, અથવા અહીંયા મિથ્યા દ્રષ્ટિ આત્મા પોતામાં કરે એમ કહેવું કહી શકતા હતા, પણ ઉપયોગ શબ્દને કેમ લગાવે છે? આચાર્ય મહારાજ છે એ જે કાર્ય બને છે એ કાર્યને કેવી રીતે બને છે એની સૂક્ષ્મતામાં ને એની ઊંડાણમાં જઈને એ વાત કરવા માગે છે. અને એ ઊંડાણ કયા પ્રકારનું છે કે એ ઊંડાણ અનુભવનું ઊંડાણ છે. આ અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, એટલે એમાં અનુભવનું ઊંડાણ છે. અને એ અનુભવના ઊંડાણને ખાસ પ્રકારની કથન શૈલીથી, કથન પદ્ધતિથી વ્યક્ત કરે છે. જેમ કે આપણે 183 ગાથાનું દ્રષ્ટાંત લઈએ કે જ્યારે આવું અવિપરીત જ્ઞાન જીવને ઉદ્ભવે, શું એટલે કે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે, ઉપયોગ દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મમાં નથી, એમ જ્યારે અવિપરીત જ્ઞાન ઉદ્ભવે ત્યારે એ અવિપરીત જ્ઞાન છે એ માત્ર લુખું જ્ઞાન નથી, માત્ર ધારણારૂપ જ્ઞાન નથી, માત્ર જાણપણારૂપ જ્ઞાન નથી, પણ એ જ્ઞાન પરિણમન ચાલુ કરે છે. એ જ્ઞાન છે એ પરિણમન કરે છે. ત્યારે પરિણમનમાં શું કરે કે ત્યારે એ પોતાના ઉપયોગરૂપ આત્મામાં, ઉપયોગ સ્વભાવી આત્મામાં કાંઈ પણ એવો ભાવ કરતા નથી કે રાગ મારામાં થાય છે, ક્રોધ મારામાં થાય છે, શરીરની ક્રિયા મારામાં થાય છે, કે કોઈ કર્મનો ઉદય મારામાં આવે છે, એવો કાંઈ પણ ભાવ કરતા નથી. એટલે વિધિની વિધિનો વિષય વધારે અનુભવથી, અનુભવની સૂક્ષ્મતાને સ્પષ્ટ કરવા માટે આ પ્રકારની કુનકુંદાચાર્ય દેવની શૈલી છે. મૂળમાં કુનકુંદાચાર્યના સૂત્રમાં જે વાત છે ઉપયોગ શુદ્ધપ્પા, અહીંયા પણ રાગાદી અનુપયોગે કુરવાણો લિપ્યતે રજસા, મિથ્યાદ્રષ્ટિ જીવ ઉપયોગમાં રાગાદીને લઈ આવે છે. એ ત્યાર પછીનો 164 કળશ છે, એમાં પણ જો અમૃતચંદ્રાચાર્ય એ શૈલીનું અનુસરણ કર્યું છે. શું લખ્યું છે यदि ऐक्यम उपयोग भू समुपयाति रागादि भी शू क्या के उपयोग भू अर्थात आत्मा रागादि साथे जे ऐक्य पामे छे तेज एक खरेखर पुरुषों ने बंधनों कारण छे। इतले उपयोगनी भूमि में राग ने लई आवे छे। शू करे छे उपयोगनी भूमि में राग ने लई आवे छे। उपयोगनी सत्ता में राग ने लई आवे छे। राग एक सामान्य रीते राग थाय छे ने राग करे छे एम नथी। हाँ एनु नाम ऐक्यपणू छे। ए थयो शब्दार्थ। अनुभव थी तपासवामां आवे तो कोई पण जीव तपासी सके छे शुं के उपयोगमां हूँ रागादिने केवी रीते लई आवुं छुं। केम के जाणे छे तो बधुं उपयोग द्वारा तो राग મારામાં થાય છે એમ જે જાણ્યું મિથ્યાત્વ અવસ્થામાં એ મારામાં એટલે શેમાં કે હું જાણું છું એમાં ઉપયોગભૂમાં ઉપયોગભૂમિમાં લઈ આવ્યો એ પ્રકારે ઐક્ય ભજે છે। મિથ્યાત્વનું ઐક્ય કયા પ્રકારે થઈ રહ્યું છે એનો ઉલટો અનુભવ પકડાવે છે। સમર અધિકારમાં શ્રુતિ વાત કરી અહીંયા ઉલટી વાત કરી બે જગ્યાએ ઉપયોગ શબ્દનો ઉપયોગ કર્યો છે પ્રયોગની વાત લીધી। પ્રયોગની વાત કરવાની એટલું સામર્થ્ય છે આચાર્યદેવનું એ વાત કરવી સહેલી નથી। પ્રયોગની વાત ભાષામાં લાવવી એ સહેલી નથી પણ મિથ્યા દ્રષ્ટિના અનુભવનો તાદ્રશ્ય ચિતાર ખડો કરે છે। એટલે જો કોઈ જીવ પોતાના પરિણામોનું અવલોકન કરનાર હોય તો એને આ શૈલીથી કહેનાર ઉપર ભક્તિ થયા વિના શું મારી વાત કરે છે હું આ રીતે રાગ કરું છું એમ હું સમજતો નહોતો। હું રાગનું એકત્વ આ પ્રકારે કરું છું એ હું અત્યાર સુધી સમજતો નહોતો। આ બંધ તત્વનો અધિકાર શરૂ કરતા આચાર્યદેવે આ એક બહુ મહત્વની વાત કરી છે। બસ આ જ અનંતાનું બંધી છે આ જ અનંત સંસારનું કારણ છે આ જ દર્શન મોહને ઉપજવાનું કારણ છે મિથ્યાત્વ અને અજ્ઞાનનું આ જ કારણ છે સંસાર પરિભ્રમણનું પણ આ જ કારણ છે કે રાગને ઉપયોગ ભૂમિમાં લઈ જવો નહીતર રાગ રાગમાં છે છતાં મિથ્યાપણે મિથ્યા અધ્યાસે કરીને જીવ રાગને ઉપયોગની ભૂમિમાં લઈ જાય છે એ જ એનું ઐક્યપણું છે એકત્વ છે। નાની ઉપયોગ ભૂમિમાં રાગને આવવા દેતા નથી। નાનીને રાગ થાય છે પણ એ કહે છે કે રાગ રાગમાં છે અને ઉપયોગ ઉપયોગમાં છે ઉપયોગમાં રાગ નથી। એટલે ઉપયોગની સત્તા જુદી રાખે છે અને રાગની સત્તા જુદી રાખે છે। બેની સત્તા જુદી જુદી છે એમ ઉપયોગનો અનુભવ કરીને કહે છે કેમ કે અનુભવ ઉપયોગમાં થાય છે અનુભવ ઉપયોગમાં થાય છે એ ઉપયોગમાં રાગનો અનુભવ કરવો તે મિથ્યાત્વ છે અને એ ઉપયોગમાં રાગ ભિન્ન છે એને ભિન્ન અનુભવવો એ યથાર્થ છે એ સમ્યક છે અને એ સંવરનું કારણ છે। બસ આ બંધનું કારણ છે આ બંધના અભાવનું કારણ છે એટલી વાત કહેવા માટે વિસ્તાર કર્યો પાંચ ગાથામાં। મૂળ મુદ્દાની આટલી વાત કહેવા માટે પાંચ ગાથામાં વિસ્તાર કર્યો અને વિશે સાવ સ્પષ્ટ કર્યો વધારે સ્પષ્ટ કર્યો। જેવી રીતે આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના મર્દનયુક્ત થયેલો અર્થાત તેલ આદિ ચીકણા પદાર્થના ને છોડીને મર્દન એટલે છોડવું, સ્વભાવથી જ જે બહુરજથી ભરેલી છે એવી ભૂમિમાં રહેલો છે, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ કરે છે, શસ્ત્રો લઈને કસરત કરે છે, અનેક પ્રકારના કર્ણો વડે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરે છે, એ શસ્ત્રો દ્વારા સચેત અચિત વસ્તુઓને છેદે ભેદે છે, તે ભૂમિથી ભૂમિની રજથી ધૂળથી બંધાય છે અથવા લેપાય છે, એને ચોંટે છે, એ ભૂમિની ધૂળ છે એને ચોંટે છે, ત્યાં વિચારો એટલે કે જિજ્ઞાસામાં આવો. વિચારોનો અર્થ શું કે છે, પ્રશ્ન મૂક્યો છે ને એટલે જિજ્ઞાસા મૂકી છે, કે ત્યાં વિચારો કે તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે, એ ધૂળ ચોંટવાનું કારણ શું છે, શું એટલે હવે ખુલ્લી ખુલ્લીને કહે છે કે પ્રથમ સ્વભાવથી જ જે બહુરજથી ભરેલી છે એવી ભૂમિ તે રજબંધનું કારણ નથી. શું આ જગતમાં કારમણ વર્ગણા છે એ કાંઈ કર્મબંધનું કારણ નથી, એમ અખાડામાં રહેલી ધૂળ છે તે કસરત કરનારને ચોંટવાનું ધૂળ ચોંટવાનું કારણ નથી. જો શરીરમાં ચિકાસ ન હોય તો એ ધૂળ ચોંટે, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. લુખું શરીર હોય એને પણ ચોંટે, પણ એને તો ચોંટતી નથી, એટલે જે ભૂમિ છે એ બંધનું કારણ નથી, ત્યાંની ધૂળ તે ધૂળ બંધનું કારણ નથી. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રંજબંધનું કારણ નથી, શસ્ત્રો લઈને વ્યાયામ કરે છે માટે એને ધૂળ ચોંટે છે એમ પણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્ર વ્યાયામ રૂપની ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. એટલે એવી રીતે જીવ કોઈ ક્રિયા કરે છે તે બંધનું કારણ નથી, કારમણ વર્ગણા બંધનું કારણ નથી, અને મન વચન કાયાની ક્રિયા છે એ પણ બંધનું કારણ નથી. મનનું કારણ નથી, મનની ક્રિયા ને મન મન વચન કાયા ત્રણેયની ક્રિયા બંધનું કારણ નથી. સ્વરૂપ સમજાવે છે. અનેક પ્રકારના કર્ણો પણ રજબંધનું કારણ નથી, સાધન છે એ પણ બંધનનું કારણ નથી, અનેક પ્રકારના સાધનો છે તે પણ બંધનનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમના કર્ણોથી રજબંધનનો પ્રસંગ આવે, માટે એ પણ બંધનું કારણ નથી. કર્ણ એટલે શસ્ત્રો જે છે એ કંઈ બંધનનું કારણ નથી. સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી, બીજા જીવોનો ઘાત થાય માટે બંધ થાય એમ નથી, પરિણામે બંધ છે, ક્રિયાથી બંધ નથી, અને બીજા જીવોની હિંસા થાય તેથી પણ બંધ નથી. અને એ દ્રષ્ટાંતો આપણે ત્યાં સ્પષ્ટ છે કે મુનિરાજ છે એ ઇરિયા સમિતિથી ચાલે છે, સાવધાનીથી ચાલવા છતાં કોઈ જીવ જીવાતની હિંસા થવાનો સંભવ છે અને પગ નીચે આવીને મરી જાય, છતાં મુનિને તે હિંસાનો બંધ થતો નથી. કેમ કે એમના પરિણામ હિંસા કરવાના નથી. માટે શું? કારણ કે જો એમ હોય તો જેમણે તેલાદીનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે, પણ લુખા શરીરવાળાને થતું નથી. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું, કે ન્યાયના બળથી સિદ્ધ થયું કે જીતૃષ્મા સ્નેહમર્દન કરણ, એટલે કે તેલ આદિના મર્દનનું કરવું તે સ્નેહ એટલે ચિકાશ. જો રાગ લેવો છે ને એટલે સ્નેહ શબ્દ વાપરે છે ચિકાશની જગ્યાએ, તે બંધનનું કારણ છે. આ દ્રષ્ટાંત લીધું. હવે સિદ્ધાંત સમજાવે છે કે તેવી રીતે મિથ્યા દ્રષ્ટિ પોતામાં રાગાદિક ભાવો કરતો સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પૂતગળોથી ભરેલો છે એવો આ લોક, તે લોકમાં કાય વચન મનનું કર્મ એટલે કે મન વચન કાયની ક્રિયા કરતો અનેક પ્રકારના કર્ણો વડે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરતો કર્મરૂપી રજથી બંધાય છે. મિથ્યા દ્રષ્ટિથી બંધાય છે તો એક તો એને રાગાદી કરે છે, પોતામાં રાગાદી કરે છે નહીં પણ પોતામાં રાગાદી કરે છે એમ લીધું છે, અથવા રાગાદિકને પોતાના કરી લે છે. રાગાદિકને પોતાના કરીને કરે છે અથવા પોતામાં રાગાદિકને કરે છે એવો મિથ્યા અનુભવ કરે છે. જ્ઞાનમાં રાગાદિક થાય છે? જ્ઞાનમાં રાગાદિક થાય છે કે જ્ઞાનમાં રાગાદિક જણાય છે? ખરેખર તો જ્ઞાનમાં રાગાદિક જણાય છે. રાગાદિક છે તે જ્ઞાનનું પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. જ્ઞાનનું પરજ્ઞેય છે, છતાં જીવ એમ કહે કે મારામાં રાગ થયો તો એ જ્ઞાનમાં રાગનો મિથ્યા અનુભવ કરે છે. જ્ઞાન જ્ઞાન જ રહે છે, જ્ઞાન કદી રાગરૂપ મિથ્યા દ્રષ્ટિનું પણ થતું નથી. પરમાણુ માનો કોઈ માણસ શાક સુધારે છે છરી વડે, તો છરી છે એ કરણ છે, શાક સુધારે છે એમાં સચેતનો પણ ઘાત છે અને અચેતનો પણ ઘાત છે. શાકના પણ ટુકડા થાય છે અને અંદરમાં રહેલા જીવ છે એનો પણ ઘાત થઈ જાય છે. એ વખતે ઘાત એટલે છેદવું. શું કહે છે કે તેવી રીતે મિથ્યા દ્રષ્ટિ પોતામાં રાગાદિક ભાવને કરતો સ્વભાવથી જ જે બહુ કર્મયોગ પૂતગળોથી ભરેલો છે એવો લોક, આખા લોકમાં અનંતી કારમણ વર્ગણાઓમાં અનંતા કર્મ પૂતગળો ભરેલા છે, આખા લોકમાં ભરેલા છે, એવી કોઈ ખાલી જગ્યા નથી કે કારમણ વર્ગણાના પૂતગળો ત્યાં ભરેલા ન હોય, એવી કોઈ જગ્યા જ ખાલી નથી. એક સોયના અણી જેટલી પણ જગ્યા ખાલી નથી. ઠાંસી ઠાંસીને કારમણ વર્ગણા આખા લોકમાં ભરેલી છે. કોઈ બહુ પૂતગળો ભર્યા છે માટે ચોંટે છે કે નહીં? ઘણા કર્મ પૂતગળો છે માટે જીવને ચોંટે છે કે નહીં? એમ નથી. અને અનેક પ્રકારના કર્ણો વડે એટલે સાધનો વડે સચિત અચિતનો ઘાત કરે છે માટે એને કર્મ બંધાય છે કે નહીં? ત્યાં વિચારો કે તેમાંથી તે પુરુષને બંધનનું કારણ કયું છે, આ જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા પૂર્વક ઉત્તર દીધો છે. જિજ્ઞાસા એટલા માટે મૂકે છે કે અહીંયા જિજ્ઞાસાથી સમજવા યોગ્ય વાત છે. હું સમજું છું ને મને ખબર છે એમ સમજવું નહીં. જીવ કેવી રીતે બંધાય છે એની જિજ્ઞાસા હોવી જોઈએ. નિદાન કરે છે, બંધનું નિદાન પહેલાં ચાલે છે, પછી એનો ઈલાજ કરશે કે બંધને કેવી રીતે છોડવો. પછી સીધો જ એ પ્રશ્ન ઉઠાવશે કે બંધ આ રીતે થાય છે તો હવે આ બંધને છોડવો કેવી રીતે, કઈ રીતે આ બંધ છૂટે, એનો વિસ્તાર કરશે. પછી કે પ્રથમ સ્વભાવથી જ જે બહુ કર્મ યોગ્ય પુદગુણોથી ભરેલો છે એવો લોહ તે બંધનું કારણ નથી. શું લોકમાં કારમણ વર્ગણા બહુ ભરેલી છે માટે કર્મ બંધાય છે એમ ખરેખર નથી. કારણ કે જો એમ હોય તો સિદ્ધ પરમાત્માઓ કે જેઓ આ લોકમાં રહેલા છે તેમને પણ કર્મ બંધ નો પ્રસંગ આવે. ત્યાં પણ કારમણ વર્ગણા ઘણી છે. સિદ્ધાલય સુધી કારમણ વર્ગણા ઘણી છે તો એને પણ બંધાય, પણ એને બંધાતું નથી. એટલે કર્મ સંયોગ છે એ બંધનું કારણ નથી. કર્મ સંયોગ તે કર્મ બંધનું કારણ નથી. જો એમ હોય તો સિદ્ધોને પણ બંધનો પ્રસંગ આવે. કાયમ વચન અને મનનું કર્મ એટલે કાર્ય ક્રિયા, વચન મનની ક્રિયા સ્વરૂપ યોગ, એ પણ બંધનનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ કાય વચન મનની ક્રિયા હોવાથી બંધનો પ્રસંગ આવે, પણ એમ બંધો નથી. મન વચન કાયની યોગ 12મા ગુણ સ્થાને છે એને બંધ થતો નથી. એને સીધું કેવળ જ્ઞાન થશે, અલ્પ સમયમાં એમને કેવળ જ્ઞાન થશે. અનેક પ્રકારના કર્ણો પણ બંધનનું કારણ નથી. અનેક પ્રકારના કર્ણો છે એ પણ બંધનનું કારણ નથી. જો એમ હોય તો કેવળ જ્ઞાનીઓને પણ તે કર્ણોથી બંધનનો પ્રસંગ આવે. કોઈ સાધનો બંધનું કારણ નથી. શું વિહાર કરે છે, ગતિ કરે છે, બંધ ન થાય. કેવળ જ્ઞાનીને બંધ ન થાય. બીજી તો કોઈ સાધનની પ્રવૃત્તિ નથી, ફક્ત એક એમની સ્થળાંતર થવાની, ક્ષેત્રાંતર થવાની પ્રવૃત્તિ છે, તો પણ તેમને બંધનું કારણ નથી. વચન યોગ છે, વાણીની ક્રિયા છે, પણ તે બંધનું કારણ નથી. કેમ કે અનિચ્છા એ વાણીના કારણે પરમાણુઓ પરિણમે છે. અઘાતી કર્મનો ઉદય છે તે પણ બંધનનું કારણ નથી. એમાં વેદની છે, પણ એ વેદની બંધનું કારણ નથી. સચિત તથા અચિત પણ બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે એવા, જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને પણ સચિત અને અચિત વસ્તુઓના ઘાતથી બંધનો પ્રસંગ આવે. એ તો ઇરિયા સમિતિથી ચાલે છે, એમને બંધનો પ્રસંગ નથી. શ્વાસોશ્વાસ લે છે પણ એમને બંધનો પ્રસંગ નથી. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું કે જે ઉપયોગમાં રાગાધિકરણ છે, ઉપયોગમાં રાગાધિકરણ છે, ઉપયોગમાં રાગને કર્યો ન થઈ શકે છતાં ઉપયોગમાં રાગ થઈ ન શકે, છતાં પણ જીવ ભ્રાંતિથી એવો અધ્યાસ કરીને અનુભવ કરે છે કે મારામાં મેં રાગને કર્યો, તે તારામાં જાણ્યો છે ભાઈ, તે રાગને તારામાં જાણ્યો છે, પણ તે ભિન્ન હોવા છતાં ભિન્ન જાણ્યો નથી. રાગ જ્ઞાનથી ઉપયોગથી ભિન્ન હોવા છતાં ભિન્ન જાણ્યો નથી. જ્ઞાનમાં તો પ્રતિબિંબ પડ્યું, જ્ઞાનમાં તેમ એનું કે બિંબ આવી ગયું, આ તકલીફ થઈ. બિંબ જ્ઞાનમાં આવ્યું નથી, પ્રતિબિંબ જ્ઞાનમાં ઉત્પન્ન થયું છે, એ પણ જ્ઞાનની પર્યાય છે, જ્ઞેયની પર્યાય બિલકુલ નથી. તો ભિન્ન ભિન્ન છે. ઉપયોગમાં રાગ જણાયો, ક્રોધ જણાયો, તો કઈ એ ક્રોધ ઉપયોગમાં આવી ગયો કે નહીં? તો ભિન્ન જ રહ્યો છે. ભિન્ન ને ભિન્ન પણ જાણ્યું એ તરવા છે. ભિન્ન હોવા છતાં એને અભિન્નપણે જાણ્યું, અભિન્નપણે જાણ્યું એ ઉપયોગમાં રાગાદિકરણ છે. ઉપયોગમાં રાગને તે કર્યો એ ભ્રાંતિ છે, અને એ જ તને બંધનું કારણ છે. આખે આખો આત્મા ત્યાં રોકાઈ જાય છે. જ્ઞાનને ભૂલીને, જ્ઞાનને ભૂલીને રાગમાં જ આખો આત્મા રોકાઈ જાય છે. એ પર પ્રવેશ ભાવ થયો. એનો રસ છે, રસગુણની પર્યાય છે ને, એ જણાય છે. ખરેખર તો એનો જે મીઠો રસ છે તે જ્ઞાનમાં જણાય છે. મિથ્યાત્વપણે જીવ અનુભવ શું કરે છે કે એ મીઠો રસ મારામાં પ્રવેશ કરે છે. હું, મને મીઠું લાગ્યું, શું કહે છે, મને આ ચીજ મીઠી લાગે, જાણે કે એ રસ અંદર ઉતરતો હોય, પોતાનો ઉતરતો હોય એવા પરપ્રવેશ ભાવનો અનુભવ કરે છે. આવો જે પરપ્રવેશ ભાવ, તે જીવના સ્વસંવેદનને રોકનારા ભાવ છે. શું ત્યાં લીધું છે એમણે, દીપચંદજીએ, કે સ્વસંવેદનને રોકે છે. સ્વસંવેદન એટલે જ્ઞાનનું જ્ઞાનમાં અનુભવન, વેદન. સ્વયંને પોતાને પોતામાં વેદે તે સ્વસંવેદન છે. સ્વપણે જ્ઞાન વેદાય તે સ્વસંવેદન છે. હવે જ્ઞાન સ્વપણે વેદાય એમ થવું જોઈએ, એમ હોવું જોઈએ, એના બદલે હું મીઠી ચીજ વેદું છું, હું રાગનો અનુભવ, ક્રોધનો અનુભવ કરું છું, હું ફલાણી ચીજનો અનુભવ કરું છું, એ પરપ્રવેશ ભાવ છે. એ સ્વસંવેદનને ઢાંકી દે છે. ક્યારે આવે છે મીઠું ખાય? ત્યારે આનંદ આવે છે એમને. અત્યાર સુધી એવો આનંદ લીધો ધીરુભાઈ, અત્યાર સુધી એવો આનંદ લીધો, હવે ક્યાં સુધી લેવો છે? આપણા શ્રી ગુરુ એમ કે છે કે એ આનંદ છે એ તારી ભ્રાંતિ છે, એ આનંદ છે એ તારી ભ્રાંતિ, બંધાય છો ત્યાં એમ કે છે. એવો આનંદ અનુભવ કરવા જતા તું બંધાઈ જાય છે. ઉપયોગી અશુદ્ધ સ્વાંગ ધર્યો કે મેં રાગ કર્યો, હું રાગને કરું છું, હું ક્રોધને કરું છું, એ ઉપયોગે રાગાદિનું કરણ, શું રાગાદિકરણ, ઉપયોગમાં રાગાદિકરણ થયું. એ કરણ એટલે કરવું, ઉપયોગમાં રાગને કર્યો થઈ નથી શકતો, માટે એને મિથ્યા કહેવાય છે, માટે એને ભ્રાંતિ કહેવામાં આવે છે. ચિકાશ
જે
રાગાદીની ચિકાશ, ચિકાશ હોય તો જ અંદર લઈ આવે. ઉપયોગ ભૂમિમાં રાગને ક્યારે લઈ આવે કે ચીકણો રાગ હોય ત્યારે. લુખો રાગ ઉપયોગમાં ના આવે, એ તો જ્ઞાનીને છે લુખો રાગ, એ ભિન્ન રહે છે. જ્ઞાની એનાથી ભિન્ન રહે છે, રાગ નથી કાંઈ જ્ઞાનીને, જ્ઞાનીને રાગ છે પણ એનાથી ભિન્ન રહે છે. અવસ્થામાં રાગ હોવા છતાં, અવસ્થામાં રાગ હોવા છતાં રાગથી ભિન્નપણાનો અનુભવ કરવો તે અલૌકિક પુરુષાર્થનો પરાક્રમ છે. આમ છે, અનંતકાળથી એ નથી કર્યું, હા એ જ સમય છે, સાથે સાથે જ છે. એકવાર ગુરુદેવ કહેતા હતા, એકાંતમાં ચર્ચામાં વાત ચાલી હતી, હું કોઈ એક રવિવારે કોઈ કારણસર નહીં ગયેલો, તબિયતનું કારણ બન્યું હશે, તાવ ભાવ કેવો, 17-18 ગાથા ચાલી ગઈ. એટલે બીજા રવિવારે એકાંતમાં ચર્ચા કરવા ગયો, એટલે પહેલાં જ પૂછ્યું કે ગયા રવિવારે તમને યાદ કર્યા હતા કેમ નહોતા આવ્યા, હું તો આમ બન્યું છે. ઠીક, એટલે પછી પૂછ્યું શું વિષય ચાલ્યો ગયા રવિવારે, તો કે બહુ સરસ 17-18 ગાથા ચાલી ગઈ, એટલે યાદ આવ્યા હતા. 17-18 ગાથા બહુ સરસ ચાલીને એમાં યાદ આવ્યા, ખાસ વાત હોય કરો, શું એવી શું ખાસ વાત ચાલી, શું? તો કે જુઓ, ચારિત્ર ગુણ છે ને એ સંસારમાં રાગાદી ભાવે પરિણમી રહ્યો છે, અને જ્ઞાન ગુણ છે એ જાણવા રૂપે પરિણમી રહ્યો છે. અનંતા ગુણોનું એક સમયમાં પરિણમન છે, એમાં આ બે મુખ્ય ગુણોનું પરિણમન પણ એક સમયમાં જ છે, વારા ફરતી નથી. એક સમયમાં જ્ઞાન અને રાગ એક સમયમાં પરિણમે છે. હવે મિથ્યાત્વનો સંક્ષેપ એટલો છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના જ્ઞાનને ભૂલીને રાગ તે હું શું ચેષ્ટા શું કરી, જ્ઞાન ને રાગ બે એક સાથે પરિણમે છે, એમાં રાગ તે હું બસ આટલું પરિણમન કરે છે. આ એને સંસારનું કારણ છે, બીજું કાંઈ નથી. રાગ તે હું એમ એના ઉપર બેસી ગયો છે, શું બોલ્યા કે રાગ તે હું એમ રાગ ઉપર બેસી ગયો છે. આચાર્યોની શાસ્ત્રીય પરિભાષા છે, પણ ગુરુદેવ બહુ સારી ભાષામાં લેતા હતા. બસ રાગ તે હું એમ કરીને રાગમાં એકમેક પણ રાગ ઉપર બેસી ગયો છે. જ્ઞાન તે હું, જ્ઞાન તે હું, માત્ર જ્ઞાન તે હું, એકલું જ્ઞાન તે હું, શુદ્ધ જ્ઞાન તે હું, એમ પોતે પોતાના જ્ઞાનમાં રહેલો હોવા છતાં એમ એ રીતનો અનુભવ કરતો નથી. આ ગડબડ છે. આ સંક્ષેપથી પછી 17-18 ગાથાને એવી રીતે વાત ચર્ચામાં લીધી હતી. રાગ તે હું એમ બેસી ગયો છે, જ્ઞાન તે હું એમ પરિણમવું જોઈએ. કેમ કે રાગનો નાશ થાય છે, મારો નાશ થતો નથી. રાગનો નાશ થવા છતાં પણ મારો નાશ તો થતો નથી, આવો ઊભો. પણ રાગ તે હું એમ પરિણમનાર રાગના નાશકાળે ભાવમરણનો અનુભવ કરે છે. કેમ કે રાગનો નાશ થાય છે એટલે પોતાના નાશનો અનુભવ કરે છે, એનું નામ ભાવમરણ છે. ભાવમરણના ફળમાં દ્રવ્યમરણ કરે છે.
નથી
થતું એ નથી કરતો એ એની મોટો અપરાધ છે. એકત્વ કરે છે, ભિન્નત્વ કરતો નથી, એ જ જીવનો મોટો અપરાધ છે. હવે એ તો એટલો નજીક છે, અંદરની પર્યાયમાં ચારિત્ર ગુણમાં થાય છે. પણ જીવ આ કાલે વિષય આપણે ચાલ્યો ને, કુટુંબ પરિગ્રહ આદિમાં અહંપણા અને મમત્વ કરે છે, એ જીવને જ્ઞાનને આવરણનું કાર્ય કરે છે. હવે તો ભિન્ન ક્ષેત્ર રહેલા પદાર્થો છે. જે કુટુંબ પરિગ્રહ આદિમાં અહંતા અને મમતા કરે છે, એ તો ઘણા સ્થૂળ અને ભિન્ન ક્ષેત્રે વર્તતા પદાર્થો છે. પાછું જોવાની ખૂબી છે કે આ કાળમાં એ કુટુંબીઓ પોતાની ઈચ્છા પ્રમાણે પરિણમે છે કે સૌ સૌના રાગમાં દોડે છે? કયો દે
હે,
જરા પૂંછડી દબાય એટલે કેવો દ્વેષ કરે છે, એ અનુભવ ગોચર થાય છે કે નહીં?
હે,
આંખો ન દબાય, ખાલી પૂંછડી દબાય ત્યારે ખબર પડી જાય છે કેવો દ્વેષ એને આવે છે. તોય આ જીવ મમતા કરે છે, તોય મમતા કરે છે કે આ મારા, આ મારા, આ મારા. એટલે તને મારા જ મારા બધા મારે છે, તને મારા, મારા કરનાર મારા તને મારે છે, ખૂન કરનારને મારા કહે છે. શું કહે છે? લૌકિકમાં ખૂન કરનારને શું કહે? જો ભાઈ મારો હતો એને એને માર્યો, અથવા મારવાનો ધંધો કરે એને ખૂનીઓને મારા કહેવામાં આવે છે. બધા ધંધો કરે છે ને એ જાતનો, એને મારા કહે છે. આ તું મારા મારા કરસ, શું કરસ તું જોતો ખરો કે તારું પોતાનું ખૂન. કેટલી સ્થૂળતા ચોખ્ખા ભિન્ન ક્ષેત્રે છે, અને એના રાગ પ્રમાણે પરિણમે છે, તારી ઈચ્છા પ્રમાણે પરિણમતા નથી, તારે આધીન નથી, વાત ચોખ્ખી છે. તો પણ તું મારા કરીને તારું પોતાનું ખૂન કરે છે. જગતનું સ્વતંત્ર દ્રવ્ય છે, એકદમ જગતનું સ્વતંત્ર દ્રવ્ય છે, જરા પણ તારે આધીન નથી, સાવ સ્વતંત્ર જીવ છે, પૂરેપૂરો સ્વતંત્ર જીવ છે. પણ મારાપણાનો અધિકાર રાજ સ્થાપે છે. ઘરમાં જે મુખ્ય હોય એને તો ચેતી જવા દેવું, એને વધારે પડતું જરાક થાય. બાકી આમ તો બધાને મમત્વ તો પડ્યું છે, પણ જરા મુખ્ય હોય એને જરા વધારે વળગાડ હોય છે. ચેતવું એ કે મારું કોઈ છે નહીં, કોઈ મારું નથી, હું મારું મારું કરીને મારું અકલ્યાણ કરું છું. હવે ખરેખર સાચી સમજણ કરીને મારે મારું કલ્યાણ કરી લેવું જોઈએ, એમ ચેતી જવું જોઈએ. હું એકલો જન્મો, એકલો મરીશ, સુખ દુઃખ ભોગવીશ, તો એકલો સ્વર્ગ નરકમાં જઈશ, તો એકલો ને સિદ્ધાલયમાં જઈશ, તો એકલો છું. એકત્વ તેથી નય સુખ ન ગોતે, આવે છે કે નહીં? એકત્વ ભાવના, એકત્વ ભાવનામાં આવે છે કે નહીં? કૃપાળુ ભાવાર્થ, સાદી ભાષામાં ભાવાર્થ છે. અહીં નિશ્ચય નહીં પ્રધાન કરીને કથન છે, અહીંયા નિશ્ચય નહીંના પ્રધાનતાથી કથન છે. એટલે વ્યવહાર બંધની વાત નથી કરતા, નિશ્ચય જે બંધ થાય છે એની વાત ચાલે છે. બંધ તત્વ છે ને, એટલે ખરી વાત ચાલે છે અહીંયા, ઉપચારિક વાત નથી ચાલતી. જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધ થાય તે જ નિશ્ચય છે. નિશ્ચય કોને કહેવો? નિર્બાધપણે સિદ્ધ થાય, કારણ નિર્બાધ હોય, કારણને હેતુને બાધા કરી શકાય નહીં, તે નિશ્ચય છે. બંધનું કારણ વિચારતા નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે જો બીજા બધા જો કારણો લેવામાં આવે, રજકણ છે તે, સાધન છે તે, ક્રિયા છે તે, તો એ બધામાં બાધા આવશે, કેમ કે વગર ચીકાશે એનો કોઈને બંધ થવાનો નથી, માટે એ બધા બાધક હેતુ છે. એ જ સિદ્ધ થયું કે મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષ મોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે, મિથ્યાદ્રષ્ટિ પુરુષ શું કરે છે? રાગ દ્વેષ મોહ ભાવોને, વિભાવ ભાવોને પોતાના ઉપયોગમાં કરે છે એમ લીધું. જ્ઞાનમાં ઉપયોગમાં જાણતો નથી પણ ઉપયોગમાં કરે છે, આવો ભાવ કરે છે. ઉપયોગમાં જાણવાનું કાર્ય છે, ઉપયોગનો સ્વભાવ જાણવાનો છે, ઉપયોગનો સ્વભાવ કરવાનો નથી. જેમ નેત્રનો 320માં નેત્રનું દ્રષ્ટાંત લીધું ને, નેત્રનો સ્વભાવ શું? જાણવા, માત્ર જાણે. એ ઉકરડાની ગંદકી હોય અને એ ગંદકી સારી નથી એમ જાણે તો પણ એ ઉકરડાને એ ઉપાડી શકે નહીં, કેમ કે નેત્રનું કામ ઉપાડવાનું નથી. નેત્ર શું કરે? જાણવા સિવાય કાંઈ કરી શકે નહીં. એમ આત્મા છે એ જ્ઞાન ચક્ષુ જ્ઞાન નેત્ર છે. આત્મા પોતે જ જ્ઞાન નેત્ર છે, જાણવા સિવાય કાંઈ કરી શકે. પણ મિથ્યાદ્રષ્ટિ તે ભાવોને પોતાના ઉપયોગમાં કરે છે, તે રાગાદિક જ બંધનું કારણ છે. એવા જે રાગાદિકને ઉપયોગમાં લઈ આવે છે એ જ એને બંધનું કારણ છે, એ સિવાય બીજું કોઈ બંધનું કારણ છે જ નહીં. તે સિવાય બીજા એટલે શું શું? હાઇફન કર્યું ને, બે હાઇફનની વચ્ચે બધા લઈ લીધા. બીજા એટલે કે બહુ કર્મયોગ્ય પૂતગળોથી ભરેલો લોક, એ પણ બંધનું કારણ નથી. કર્મણ વર્ગણાથી ભરેલો લોક તે બંધનું કારણ નથી. મન વચન કાયાનો યોગ છે, સંયોગ છે, તે પણ બંધનું કારણ નથી. અનેક કર્ણો તથા ચેતન અચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી. અનેક કર્ણો એટલે અનેક સાધનો, એ પણ બંધનું કારણ નથી. તથા ચેતન અચેતનનો ઘાત થાય છે તે પણ બંધનું કારણ નથી. આ પેલા ઓલા ઘંટીના પૈડા કાઢી નાખતા ને, એવી રીતે બંધ થતો હશે કે નહીં? પરિણામે બંધ થાય. મિત્ર કે જ્યાં સુધી ઘંટી ચાલે ને ત્યાં સુધી બંધ થયા કરે તો કોઈ મોક્ષ જ ન જાય. ઘંટી દળે તો ભેગા ભેગી અંદર જીવાત દળાઈ જાય, કોઈ ધનેડા પડી ગયા હોય તો, પાપનો બરાબર થયો હોય ને રહી ગયા હોય તો કે ઘંટી જેને વસાવીને એને બંધ થશે ને. એ ઘંટી જ્યાં સુધી ફરશે ત્યાં સુધી એ બંધાશે. માટે ઘંટીને પૈડા કાઢીને આંગણામાં, પહેલાં તો આંગણામાં શું હતું, કાદવ થતો હતો ચોમાસામાં, હાલવાના કામમાં આવે, પગ મૂકીને ઘર સુધી પહોંચવું હોય, હું રસ્તાથી તે ઘર સુધી આવવું હોય, પૈડા મૂકી દેતા હતા, એમ બંધ થતો હશે કે નહીં? એ સાધનો કોઈ બંધનું કારણ? જીવ રાગ ચીકણો રાગ કરે તે જ બંધાય, બીજું કાંઈ નહીં. રાગોદગાર મહારસે અને ચેતન અચેતનનો ઘાત થાય, હિંસા હિંસા થાય, તે પણ કંઈ બંધનું કારણ નથી. જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળ જ્ઞાનીઓને અને સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે, પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં એટલે કારણોમાં વ્યભિચાર આવ્યો, એટલે કારણો છે નિર્બાધ નથી રહેતા, બાધા પહોંચે છે, માટે બંધના કારણ રાગાદિક જ છે એમ નિશ્ચય છે. અને તે કયા રાગાદિક? કે ઉપયોગમાં કરે તે રાગાદિક, બીજા નહીં પાછા. નાની નારાગ આદિક નહીં. અહીં સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું ત્યાં સુધી વાત આવી, અને અવિરત અને દેશ વિરુદ્ધનું નામ ન લીધું. શું આચાર્ય મહારાજે ત્યાં સુધી વાત લીધી અમૃતચંદ્રાચાર્ય દેવે, તેનું કારણ એ છે કે જયચંદજી કેટલા ઊંડાણમાં ગયા છે ટીકા ઉપરથી, કે અવિરત તથા દેશ વિરત ને બાહ્ય સમિતિનું પ્રવૃત્તિ નથી, તેથી ચારિત્ર મોહ સંબંધી રાગથી કિંચિત મન થાય છે. જ્યારે મુનિઓ ને ઉપરના ગુણસ્થાનો વાળાનો એ પ્રકાર છે, મુનિઓને પાપ નથી, પાપ બંધ જ નથી, મુનિઓને પાપ બંધ જ નથી, કેમ કે પાપ ભાવ નથી માટે પાપ બંધ નથી. એટલે હિંસા થાય, કોઈ જીવ મરી જાય પગ નીચે આવીને, પણ મુનિને પાપ લાગતો નથી. આહાર લે તો પણ આહારનું પાપ ન લાગે, નહીતર પરદ્રવ્ય પુનાને ગ્રહણ કરવાની ઈચ્છારૂપ ભાવ એ પાપ ભાવ છે. છતાં પણ મુનિઓને આહારની ઈચ્છામાં પાપ ગણાતું નથી, કેમ કે પેટ ભરવા માટે જમતા છે, આહાર લે છે સંયમના હેતુથી યોગ પ્રવર્તના. મુનિયોગ્ય બાહ્ય સંયમ જે છે ઉત્કૃષ્ટ સંયમ છે, ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ છે, એની જાળવણી અર્થે એટલી વાત છે. બાકી એટલે એમને એમના આહારની ઈચ્છાને પણ પાપબંધમાં ગણવામાં આવતો નથી, એટલો સંજલનનો મંદ કષાય વર્તે છે. મંદ કષાય તે પુણ્ય અને તીવ્ર કષાય તે પાપ. કષાયની તીવ્રતા જ થતી નથી એમ કહે, ત્રણ ચોકડી તો હોય ગઈ, સંજલનનો મન મંદ ઉદય વર્તે છે એટલે તીવ્ર પરિણામ થતા નથી. તેથી ચારિત્રમો સંબંધી રાગથી કિંચિત મન થાય છે, નો પાંચમા ગુણસ્થાન વાળા સુધી નથી લીધા, માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો જો પાછો ટોટલ માર્યો, બાકી અંતરંગ પરિણામની અપેક્ષાથી વિચારવામાં આવે તો તેઓ પણ નિર્બંધ જ જાણવા, કેમ કે આ ગ્રંથ છે એ સમ્યક દ્રષ્ટિનો છે. અહીંયા મુનિઓને ઉપદેશ નથી, અહીંયા તો ઉત્કૃષ્ટ કોટિના મુમુક્ષુઓને ઉપદેશ છે, કે જે ઉપદેશ દ્વારા તેઓ સમ્યક દ્રષ્ટિ થાય. આખી ગ્રંથરચનાનો જે ખાસ વિષય છે એ આ તબક્કા ઉપર છે. નીચી કોટિના મુમુક્ષુને પણ નથી લીધા, એ આ ઉપદેશ નહીં સહન કરી શકે, એ આ ઉપદેશને પચાવી નહીં શકે, કેમ કે રાગ મારામાં નથી થતો એમ લેવું છે. ચારિત્ર ગુણ રાગમાં પરિણમતો હોવા છતાં રાગ મારામાં નથી એ વાત લેવી, એ વાત સમજાવી છે. એટલે ભેદ જ્ઞાન કરતો હોય, ભાવભાષણની સમીપ આવ્યો હોય, ભેદ જ્ઞાન કરતો હોય એવા જીવની વાત લેવી છે. બધા અધિકારમાં ભેદ જ્ઞાનની ચર્ચા એટલા માટે કરી છે, જો આમ ભેદ જ્ઞાન થાય, આમ ભેદ જ્ઞાન થાય, આમ ભેદ જ્ઞાન થાય, આ ભેદ જ્ઞાનના પ્રયોગો આવા છે એટલા માટે એ વાત લીધી. એ પણ નિર્બંધ જ જાણવા, અંતરંગની અપેક્ષા એ પણ નિર્બંધ જાણવા, એના અંતરંગને ઓળખો. બાકી અંતરંગની અપેક્ષા એ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા, કેમ કે જ્ઞાની પણ ભેદ જ્ઞાન વર્તતું હોવાથી રાગને ઉપયોગ ભૂમિમાં લાવતા નથી. ઉપયોગ ભૂ શબ્દ વાપર્યો છે એટલે ઉપયોગરૂપ ભૂમિ, ઉપયોગરૂપ ભૂમિ એમાં રાગને લઈ આવતા ભિન્ન જ રાખે છે, ભિન્ન છે એને ભિન્ન જ રાખે. મુક્ષુ ભૂમિકામાં ત્યારથી કેટલી સરસ વાત કરી છે કે મુમુક્ષુ જીવે કોઈ પણ ઉદયના પ્રસંગમાં મંદ રસે કરીને પ્રવૃત્તિ કરવી. જો આટલી સાવધાની રાખે તો એને રસની મંદતા છે, એ રસનો અભાવ કરીને બંધનો અભાવ કરશે. રસ મંદ થયા વિના રસનો અભાવ નહીં થાય. અને જેટલો પરિણામમાં રસ છે એટલું જ એ પરિણામ બળવાન છે. પરિણામની શક્તિ ક્યાં? પરિણામના રસમાં. પછી શુભ ભાવ હોય તો શુભનો રસ છે, અશુભ ભાવ હોય તો શુભનો રસ છે, અને શુદ્ધ ભાવ હોય તો શુદ્ધતાનો વિતરાગતાનો રસ છે. રસ વગરના કોઈ પરિણામ નથી. ત્રણમાંથી કોઈ રસ વગરનું પરિણામ, ત્રણમાંથી એક રસ હોય હોય ને હોય. શુભનો રસ હોય ત્યાં અશુભનો ને શુદ્ધનો રસ ન હોય, શુદ્ધનો અશુભનો રસ હોય ત્યાં શુભ ને શુદ્ધનો રસ ન હોય, અને શુદ્ધનો રસ હોય ત્યાં શુભાશુભનો રસ ન હોય. એ શુદ્ધ શુદ્ધ ભાવે પરિણમે ત્યાં ધર્મ આવ્યો. ધર્મ તો શુદ્ધપણે પરિણમે તે ધર્મ. વસ્તુ સહાવો ધમ્મો, શુદ્ધતા એ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનો ધર્મ છે. ધર્મ એટલે જીન મંદિર જવું એને ધર્મ નથી કીધો, શાસ્ત્રને વાંચવા એને ધર્મ નથી કીધો, પંચ પરમેશ્વરની માળા ફેરવી એને કઈ ધર્મ નથી કીધો, અને 5-25 ઉપવાસ કરવા એને પણ ધર્મ નથી કીધો. વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમ કહે. જ્ઞાનાનંદ સ્વભાવે તું વસ્તુ છો, જ્ઞાનને આનંદને પ્રગટ કરતો તે તારા ધર્મને પ્રગટ થયો. એમ સીધી વાત એટલી છે. હવે આ અર્થનું કળશ કાવ્ય કહેશે. આ જ અર્થમાં અમૃતચંદ્રાચાર્યજી કાવ્યની રચના કરી છે. ટીકા કરતા કરતા ગદ્યમાંથી પદ્યમાં આવી જાય છે. સાહેબ મહારાજને વિશેષ રસ આવે છે ગદ્યમાંથી પદ્યમાંથી કરે છે ત્યારે કાવ્ય રચના કરે છે.